એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું અમારી આ જ્ઞાન ગોષ્ઠીમાં સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ
અને હું છું આપની નિષ્ણાત સાથી. નમસ્કાર.
નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે લગભગ 50 વર્ષ પહેલાં દુનિયાભરમાં ઘણી ચર્ચા જગાવી હતી અને આજે પણ એ એટલું જ મહત્વનું છે. ફ્રિટ્ઝોફ કાપરાનું પુસ્તક ધ તાઓ ઓફ ફિઝિક્સ.
હા, બિલકુલ. અને એનું કારણ પણ સ્પષ્ટ છે ને. વિષય જેવો છે આધુનિક ભૌતિક વિજ્ઞાન અને પૂર્વની રહસ્યમય પરંપરાઓ વચ્ચેનો સંબંધ.
બરાબર. આજકાલ ઘણીવાર એવું લાગે કે વિજ્ઞાન અને અધ્યાત્મ સામસામે છે. પણ આ પુસ્તક એક અલગ જ સવાલ પૂછે છે. શું આ બંને રસ્તા ખરેખર અલગ છે કે પછી મતલબ કે એક જ સત્ય સુધી પહોંચવાના બે જુદા માર્ગ છે?
અને આ વિચાર પાછળ જે વ્યક્તિ છે ફ્રિટ્ઝોફ કાપરા, એમની પોતાની પૃષ્ઠભૂમિ પણ ઘણી રસપ્રદ છે. કોણ છે ફ્રિટ્ઝોફ કાપરા? મૂળ તો ઓસ્ટ્રિયાના પણ હવે અમેરિકન ભૌતિક શાસ્ત્રી છે. સિસ્ટમ્સ થિયરી પર પણ કામ કરે છે અને લેખક તો છે જ. એમણે વિયેના યુનિવર્સિટીમાંથી થિયોરિટિકલ ફિઝિક્સમાં પીએચડી કરેલી છે.
ઓ, એટલે કે પોતે જ તાલીમ પામેલા વૈજ્ઞાનિક છે.
હા, અને યુરોપ અમેરિકામાં ઘણી સારી સંસ્થાઓમાં જેમ કે પેરિસ યુનિવર્સિટી, યુસી સાન્ટા ક્રુઝ, લોરેન્સ બર્કલે લેબ, ત્યાં ઉચ્ચ ઉર્જા ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કર્યું છે.
આ જ વાત એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે, નહીં? મતલબ કોઈ આધ્યાત્મિક ગુરુ નથી જે વિજ્ઞાન સમજાવે છે, પણ એક વૈજ્ઞાનિક છે જે અધ્યાત્મમાં ઊંડાણ શોધી રહ્યા છે.
બરાબર. અને આ પુસ્તકનો જે મૂળ વિચાર છે એ કોઈ એકેડેમિક પ્રોજેક્ટ નથી, એ ખૂબ જ અંગત અનુભવમાંથી જન્મ્યો છે.
પેલો દરિયાકાંઠાવાળો અનુભવ.
હા, એ જ. 1969ની વાત છે. તેઓ દરિયા કિનારે બેઠા હતા અને અચાનક એમને જાણે પરમાણુના કણોનું નૃત્ય દેખાયું. સતત બનવું, તૂટવું, બદલાવું, એક કોસ્મિક ડાન્સ.
અને એમને તરત જ હિન્દુ દેવ નટરાજની યાદ આવી, શિવનું તાંડવ.
બરાબર. જાણે અણુઓ પણ શિવની જેમ જ સૃજન અને સંહારનું એક શાશ્વત નૃત્ય કરી રહ્યા હોય. આ અનુભવે જ એમને પ્રેરણા આપી કે ભૌતિક વિજ્ઞાન અને પૂર્વીય દર્શન વચ્ચે કંઈક જોડાણ છે.
અદ્ભુત. અને એમની લખવાની શૈલી વિશે શું કહેશો?
એમની ખાસિયત એ છે કે ભૌતિકશાસ્ત્રના જે અઘરા સિદ્ધાંતો છે એને પણ સરળ ભાષામાં સમજાવે છે અને સાથે સાથે પૂર્વની જે પરંપરાઓ છે એના પ્રત્યે ખૂબ ઊંડો આદર અને સમજણ છે. એટલે જ એ આ બે દુનિયા વચ્ચે પુલ બાંધી શક્યા.
તો ચલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહે છે કાપરા? કેવી રીતે જોડે છે આ બે ક્ષેત્રોને?
પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે એ છે કે 20મી સદીનું ભૌતિકશાસ્ત્ર, ખાસ કરીને આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાવાદ અને ક્વોન્ટમ મિકેનિક્સ, વાસ્તવિકતાનું જે ચિત્ર આપે છે તે સદીઓ જૂની પૂર્વીય પરંપરાઓ જેમ કે હિન્દુ, બૌદ્ધ, તાઓવાદ, એમના વિશ્વ દૃષ્ટિકોણ સાથે મતલબ કે આશ્ચર્યજનક રીતે મળતું આવે છે.
એટલે કે પશ્ચિમમાં જેને હંમેશા વિરોધી માનવામાં આવતા હતા, વિજ્ઞાન અને અધ્યાત્મ, કાપરા કહે છે કે આધુનિક વિજ્ઞાન પોતે જે ભેદ ભૂંસી રહ્યું છે.
હા, બરાબર. કાપરા કહે છે કે આ વિરોધ જૂના ન્યૂટનના સમયના યાંત્રિક દૃષ્ટિકોણને કારણે હતો. એ વખતે બ્રહ્માંડને એક મોટા મશીન જેવું માનવામાં આવતું, અલગ અલગ ભાગો, નિશ્ચિત નિયમો.
પણ આધુનિક ભૌતિકશાસ્ત્ર તો કંઈક જુદું જ કહે છે.
હા, એ કહે છે કે વાસ્તવિકતા આવી ટુકડાઓમાં નથી, એ તો એક ગતિશીલ, અવિભાજ્ય, પરસ્પર જોડાયેલું જાળું છે. બ્રહ્માંડ એક પ્રોસેસ છે, થિંગ્સનો સંગ્રહ નહીં.
અને કાપરાના મતે આ દ્રષ્ટિ જ મૂળભૂત રીતે રહસ્યવાદી છે.
બરાબર. તે કહે છે કે ભૌતિકશાસ્ત્રીઓ પ્રયોગો અને ગણિતથી જે તારણો પર પહોંચ્યા છે એવા જ તારણો પર પૂર્વના જ્ઞાનીઓ ધ્યાન અને અંતસ્ફૂરણાથી સદીઓ પહેલા પહોંચ્યા હતા.
એટલે આ પુસ્તક કોના માટે છે?
જુઓ, જેમને વિજ્ઞાનમાં રસ છે પણ અધ્યાત્મ માટે ખુલ્લા છે, અથવા જેઓ આધ્યાત્મિક છે પણ વૈજ્ઞાનિક આધાર શોધે છે, એમના માટે. અને સામાન્ય વાચક જે દુનિયાને વધુ ઊંડાણથી સમજવા માંગે છે. કાપરા બંને ક્ષેત્રોની જટિલ ભાષાને સરળ બનાવે છે.
તો પુસ્તક આપણને કઈ રીતે આગળ લઈ જાય છે, એની સફર કેવી છે?
પદાર્થ, માનવ અને પ્રકૃતિને અલગ કર્યા, પછી આવે છે આધુનિક ભૌતિકશાસ્ત્રની ક્રાંતિ, સાપેક્ષતા અને ક્વોન્ટમ થિયરી. ત્યારબાદ એ પૂર્વીય દર્શન, હિન્દુ, બૌદ્ધ, તાઓવાદના મુખ્ય સિદ્ધાંતો સમજાવે છે, અને અંતે આ બંને વચ્ચેની સમાનતાઓ દર્શાવીને એક નવા સમગ્રતાવાદી હોલિસ્ટિક દ્રષ્ટિકોણની વાત કરે છે.
ચાલો તો પહેલો ભાગ લઈએ, ભૌતિકશાસ્ત્રનો માર્ગ જૂનાથી નવા સુધી.
જૂનો દ્રષ્ટિકોણ એટલે ન્યૂટન અને દેકાર્ત. બ્રહ્માંડ એક મોટું, અનુમાન કરી શકાય એવું યંત્ર. પદાર્થો અલગ, નક્કર, દેશ અને કાળ નિરપેક્ષ, બધું કારણ કાર્યના નિયમથી ચાલે. આણે વિજ્ઞાનને આગળ વધાર્યું, પણ એ ચિત્ર અધૂરું હતું.
અને પછી આવ્યા આઇન્સ્ટાઇન, જેમણે સમય અને સ્થળની આપણી સમજ જ બદલી નાખી.
હા, સાપેક્ષતાવાદે કહ્યું કે દેશ, સ્પેસ અને કાળ, ટાઈમ અલગ નથી, એ એકબીજા સાથે વણાયેલા છે. એક ચાર પરિમાણીય દેશકાળ સાતત્ય, સ્પેસ ટાઈમ કન્ટિન્યુમ બનાવે છે.
અચ્છા,
ગુરુત્વાકર્ષણ કોઈ બળ નથી, પણ આ દેશકાળના વળાંકનું પરિણામ છે. અને પેલું પ્રખ્યાત સૂત્ર
E=mc².
હા, દ્રવ્ય અને ઉર્જા એક જ છે.
બરાબર, એક જ વાસ્તવિકતાના બે રૂપ. બ્રહ્માંડ સ્થિર નથી, ગતિશીલ છે.
અને જો સાપેક્ષતાવાદે મોટા પાયે બધું બદલ્યું, તો ક્વોન્ટમ થિયરીએ સૂક્ષ્મ સ્તરે તો જાણે બધું ઊંધું જ વાળી દીધું. અહીંથી વસ્તુઓ ખરેખર વિચિત્ર બને છે.
સાચી વાત છે. ક્વોન્ટમ થિયરી અણુ પરમાણુની દુનિયા છે, અને એના નિયમો આપણી રોજિંદી સમજથી બહુ અલગ છે. કાપરા કેટલાક મુખ્ય મુદ્દાઓ ઉઠાવે છે. પહેલો છે તરંગ કણ દ્વૈતતા.
એટલે ઇલેક્ટ્રોન જેવો કણ ક્યારેક કણ જેવો, ક્યારેક તરંગ જેવો, આ કેવી રીતે બને?
હા, એ જ તો. એ આપણી વસ્તુની વ્યાખ્યાની જ પડકારે છે. મૂળભૂત કણો કણ પણ છે અને તરંગ પણ. આપણે એને કેવી રીતે માપીએ એના પર આધાર રાખે છે કે કેવો દેખાશે. નક્કરતાનો ખ્યાલ અહીં તૂટી જાય છે.
અને પછી પેલો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, કે આપણે કણનું સ્થાન અને વેગ એકસાથે ચોક્કસપણે જાણી જ ના શકીએ. હા, અને એનાથી પણ ઊંડી વાત એ છે કે માપવાની ક્રિયા પોતે જ એ કણને અસર કરે છે. નિરીક્ષક હવે અલગ, નિષ્ક્રિય નથી રહી શકતો. એ પ્રક્રિયાનો ભાગ બની જાય છે, એક ભાગીદાર, પાર્ટિસિપેટર. ક્વોન્ટમ મિકેનિક્સ તો ત્યાં સુધી સૂચવે છે કે વાસ્તવિકતા કદાચ નિરીક્ષક વગર અસ્તિત્વ ધરાવતી જ નથી.
એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. એટલે કે આપણે દુનિયાને જોઈએ છીએ માટે એ એવી છે? શું ચેતના, કોન્શિયસનેસનો રોલ છે?
જુઓ, આ બહુ ગહન દાર્શનિક પ્રશ્નો છે. ભૌતિકશાસ્ત્રીઓમાં પણ મતભેદ છે, પણ હા, ક્વોન્ટમ થિયરી નિરીક્ષકની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કરે છે. અને કદાચ સૌથી રહસ્યમય છે ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ.
હા, પેલું દૂર રહીને થતું ભૂતિયા કાર્ય, સ્પૂકી એક્શન એટ અ ડિસ્ટન્સ,
જે આઇન્સ્ટાઇનને પણ નહોતું સમજાતું. બે કણ એકવાર જોડાયા પછી ભલે ગમે તેટલા દૂર જાય,
તેઓ જોડાયેલા જ રહે છે. એક પર કંઈક કરો તો બીજા પર તરત અસર થાય, પ્રકાશની ગતિથી પણ વધુ ઝડપે.
આ કેવી રીતે શક્ય છે? ખર અલગ નથી, બધું એક અખંડ સમગ્રનો હિસ્સો છે. તો આધુનિક ભૌતિકશાસ્ત્રનો સાર શું? વાસ્તવિકતા વસ્તુઓ નથી, સંબંધોનું જાળું છે, સતત ગતિ, ઊર્જાનું રૂપાંતરણ અને અવિભાજ્ય એકતા.
વાહ, ભૌતિકશાસ્ત્રની આ દુનિયા જ અજબ છે. હવે જોઈએ કે કાપરા આ બધી વાતોને પૂર્વના રહસ્યવાદ સાથે કેવી રીતે સાંકળે છે. ચાલો પુસ્તકના બીજા ભાગ પર જઈએ, પૂર્વીય રહસ્યવાદનો માર્ગ.
અહીં કાપરા મુખ્યત્વે ત્રણ પરંપરાઓ જુએ છે, હિન્દુ, બૌદ્ધ અને તાઓવાદ. હિન્દુ ધર્મમાં કેન્દ્રમાં છે બ્રહ્મનો ખ્યાલ,
અંતિમ સત્ય.
હા, એક અંતિમ, સર્વવ્યાપી, નિરાકાર વાસ્તવિકતા, જે બધું જ છે. આપણે જે અલગતા જોઈએ છીએ એ માયા છે, એક પ્રકારનો ભ્રમ.
અને આત્મા એટલે કે આપણી અંદરની ચેતના એ મૂળભૂત રીતે બ્રહ્મ જ છે, અહમ બ્રહ્માસ્મિ. આ તો પેલી ભૌતિકશાસ્ત્રની એકતા જેવી જ વાત થઈ.
બરાબર. અને પછી આવે છે શિવનું નૃત્ય, નટરાજનું તાંડવ, બ્રહ્માંડના સતત સર્જન અને સંહારનું પ્રતીક, ઊર્જાનું સતત વહેવું, બદલાવું, જે ભૌતિક કણોના નૃત્ય જેવું જ છે.
પછી બૌદ્ધ ધર્મ, એમાં મુખ્ય શું છે?
બૌદ્ધ ધર્મમાં બે સિદ્ધાંતો કાપરા માટે ખાસ છે. એક અનિત્યતા, એટલે કે કશું જ સ્થાયી નથી, બધું બદલાય છે.
હા, ભૌતિકશાસ્ત્રના ગતિશીલ બ્રહ્માંડ જેવું.
બરાબર. અને બીજો વધુ ગહન સિદ્ધાંત છે પ્રતિત્ય સમુત્પાદ.
એનો અર્થ?
એનો અર્થ છે કે કોઈ પણ વસ્તુ પોતાની મેળે સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી ધરાવતી. દરેક વસ્તુ બીજા પર આધારિત છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. કારણ અને કાર્યની જટિલ શૃંખલા. આ ફરીથી ક્વોન્ટમ થિયરીના જાળા જેવું જ લાગે છે.
અને પેલો શૂન્યતાનો ખ્યાલ એ ઘણીવાર ગેરસમજ કરાવે છે.
હા, શૂન્યતા એટલે કંઈ નહીં એવું નથી. બૌદ્ધ મત મુજબ એનો અર્થ છે કે બધી વસ્તુઓ સ્વતંત્ર, સ્થાયી, આંતરિક અસ્તિત્વથી ખાલી છે. એ માત્ર સંબંધો અને સંજોગોના આધારે જ દેખાય છે. પણ આ ખાલીપણું નિષ્ક્રિય નથી. એ અનંત સંભાવનાઓથી ભરેલું છે, ગતિશીલ છે.
જાણે ક્વોન્ટમ શૂન્યાવકાશ જેવું, જે ખાલી નથી પણ કણોથી ઉભરાય છે.
હા, કદાચ એવી સમાનતા જોઈ શકાય. અને ત્રીજી પરંપરા છે તાઓવાદ.
તાઓ?
હા, તાઓ, જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. એ બ્રહ્માંડની અંતિમ સહજ પ્રક્રિયા છે, કુદરતી માર્ગ. અને તાઓ બે શક્તિઓ દ્વારા પ્રગટ થાય છે, યીન અને યાંગ.
સ્ત્રી અને પુરુષ, નિષ્ક્રિય અને સક્રિય.
બરાબર. વિરોધી પણ પૂરક શક્તિઓ. એમની સતત આંતરક્રિયાથી જ બધું ચાલે છે.
આ યીન અને યાંગ તો ભૌતિકશાસ્ત્રના તરંગકણ દ્વૈતતા જેવા જ લાગે છે. વિરોધી પણ સાથે જ જરૂરી.
ચોક્કસ. અને તાઓવાદ વુ વે પર ભાર મૂકે છે.
એટલે?
એટલે પ્રયાસરહિત ક્રિયા. તાઓના કુદરતી પ્રવાહ સાથે સુમેળમાં રહેવું. જબરદસ્તી કર્યા વગર સહજ રીતે કાર્ય કરવું.
અત્યાર સુધી આપણે બંને ક્ષેત્રો, ભૌતિકશાસ્ત્ર અને પૂર્વીય દર્શનને અલગ અલગ સમજ્યા. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, આ બંને વચ્ચેની સમાનતાઓ. અહીં જ કાપરા બધું જોડે છે.
સાચી વાત. પહેલી અને સૌથી મુખ્ય સમાનતા છે સર્વની એકતા. ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે બ્રહ્માંડ એક અવિભાજ્ય જાળું છે, અલગતા ભ્રમ છે.
અને હિન્દુ ધર્મ કહે છે બ્રહ્મ, બૌદ્ધ ધર્મ કહે છે પ્રતિત્ય સમુત્પાદ.
બરાબર. બધા એક જ વાત પર આવે છે, મૂળભૂત એકતા.
વિજ્ઞાન પ્રયોગથી અને અધ્યાત્મ અનુભવથી એક જ સત્ય સુધી પહોંચ્યા. અલગતા ભ્રમ છે, એકતા સત્ય છે. અદ્ભુત.
બીજી સમાનતા છે વિરોધીઓની પૂરકતા. જેમ ભૌતિકશાસ્ત્રમાં તરંગ અને કણ, દ્રવ્ય અને ઊર્જા.
હા, એક જ સિક્કાની બે બાજુ.
એમ તાઓવાદમાં યીન અને યાંગ. વિરોધી છે પણ એકબીજા વગર અધૂરા છે. સાથે મળીને જ સમગ્ર બને છે.
એટલે કે દુનિયાને ફક્ત કાળું ધોળુંમાં જોવાની આપણી આદત કદાચ ખોટી છે.
કાપરા એવું જ સૂચવે છે. ત્રીજી સમાનતા દેશકાળમાં છે. આઇન્સ્ટાઇનનો ચાર પરિમાણીય દેશકાળ, જ્યાં સમય નિરપેક્ષ નથી, તે પૂર્વીય રહસ્યવાદીઓના સમયને પાર કરવાના અનુભવો સાથે મળતો આવે છે, જ્યાં ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય એક લાગે.
અને પેલું ગતિશીલ બ્રહ્માંડ, અણુ વિશ્વની સતત હલચલ, કણોનું બનવું તૂટવું, ઊર્જાનો પ્રવાહ.
હા, એ ચોથી સમાનતા, જે ફરીથી શિવના નૃત્ય અને બૌદ્ધ અનિત્યતાની યાદ અપાવે છે. બ્રહ્માંડ સ્થિર નથી, એક સતત ચાલતું નૃત્ય છે.
અને પાંચમી સમાનતા,
શૂન્યતા અને સ્વરૂપ વચ્ચે. ક્વોન્ટમ શૂન્યાવકાશ ખાલી નથી, સંભાવનાઓથી ભરેલો છે. તેમ પૂર્વીય શૂન્યતા પણ ખાલીપો નથી, પણ સર્જનની અનંત શક્યતાઓ છે. બૌદ્ધ સૂત્ર છે ને, સ્વરૂપ શૂન્યતા છે, શૂન્યતા જ સ્વરૂપ છે.
આ બધી સમાનતાઓ જોતા લાગે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એક જ પર્વત પર અલગ અલગ રસ્તેથી ચડી રહ્યા છે. તો આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશ શું મળે છે, નિચોડ શું છે?
મને લાગે છે પહેલો સંદેશ છે જૂનો યાંત્રિક દ્રષ્ટિકોણ હવે પૂરતો નથી. ન્યૂટન દેકાર્તનું મોડેલ, જે દુનિયાને ફક્ત ભાગોના સરવાળા તરીકે જોતું હતું, તે વૈજ્ઞાનિક રીતે જ અધૂરું છે.
અને કદાચ આપણી સમસ્યાઓના મૂળમાં પણ આ ટુકડાઓમાં વિચારવાની વૃત્તિ છે.
હા, પર્યાવરણની સમસ્યા હોય, સમાજની કે વ્યક્તિગત, આપણે વસ્તુઓને સમગ્રતામાં એના સંબંધો સાથે જોવાની જરૂર છે.
બીજો અને કદાચ સૌથી અગત્યનો સંદેશ જે વારંવાર આવે છે તે છે સર્વની મૂળભૂત એકતા.
બરાબર. આપણે અલગ નથી. વ્યક્તિ, સમાજ, પ્રકૃતિ બધું જોડાયેલું છે. અલગતા માત્ર દેખાવ છે, ઊંડાણમાં એકતા છે.
વસુધૈવ કુટુંબકમ,
જાણે એને વૈજ્ઞાનિક સમર્થન મળતું હોય.
હા, ત્રીજો મુદ્દો છે વાસ્તવિકતાના ગતિશીલ સ્વભાવનો સ્વીકાર. કશું સ્થિર નથી, બધું બદલાય છે, વહે છે. આ સમજ આપણને જીવનના પરિવર્તનોનો સ્વીકાર કરવામાં મદદ કરે છે.
અને ચોથો સંદેશ વિરોધીઓની પૂરકતા વિશે.
હા, સારું ખરાબ, તર્ક લાગણી, ભૌતિક આધ્યાત્મિક, આ દ્વંદ્વો કદાચ જરૂરી નથી. એ એક જ સમગ્રના બે પૂરક પાસા હોઈ શકે છે, યિન અને યાંગની જેમ. આ દૃષ્ટિ સંતુલન લાવવામાં મદદ કરે.
અને પાંચમો સંદેશ,
જ્ઞાનના બે માર્ગો, તર્ક અને અંતસ્ફુરણા નો સંગમ. વૈજ્ઞાનિક પદ્ધતિ અને ધ્યાનાત્મક અનુભૂતિ દુશ્મન નથી, એ પૂરક છે. વાસ્તવિકતાને પૂરી સમજવા બંને જરૂરી છે. આપણે બુદ્ધિ અને અંતરાત્મા બંનેને સાંભળવા જોઈએ.
પુસ્તકમાં કેટલાક વિચારો એટલા જોરદાર છે કે યાદ રહી જાય. સારાંશમાં જે ઉલ્લેખ છે એવા કેટલાક મુખ્ય વિચારો જોઈએ. ચોક્કસ. પહેલું તો પેલું શિવનું નૃત્ય અને કણોનું નૃત્ય. કાપરા કહે છે, શિવનું નૃત્ય એ ઊર્જાનો અવિરત પ્રવાહ છે. આધુનિક ભૌતિકશાસ્ત્રે દર્શાવ્યું છે કે બધા મૂળભૂત કણો સર્જન અને વિનાશના સતત બ્રહ્માંડીય નૃત્યમાં છે. કેટલું સુંદર જોડાણ.
સાચી વાત. બીજો વિચાર ક્વોન્ટમ થિયરી અને એકતા વિશે. જેમ સારાંશ કહે છે, ક્વોન્ટમ થિયરીએ બ્રહ્માંડને સંબંધોના એક આંતરસંબંધિત જાળા તરીકે જોવાની જરૂરિયાત શોધી કાઢી છે. વસ્તુઓથી સંબંધો તરફનો બદલાવ.
અને ત્રીજો વિચાર, જે આખા પુસ્તકનો સાર છે, ભૌતિકશાસ્ત્રી અને રહસ્યવાદીનો સંગમ. ભૌતિકશાસ્ત્રી અને રહસ્યવાદી બંને વાસ્તવિકતાના સમાન આવશ્યક સ્વભાવની તપાસ કરી રહ્યા છે. બંને ઇન્દ્રિયજન્ય વિશ્વ અને રોજિંદા ભાષાની મર્યાદાઓથી પર જઈને સત્યોને સમજવાનું શીખ્યા છે. બંને માર્ગો સન્માનને પાત્ર છે.
આ બધું સાંભળવામાં તો બહુ ગહન અને રસપ્રદ છે, પણ સવાલ એ થાય કે આ વિચારો સામાન્ય જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય? આ કંઈ માત્ર બૌદ્ધિક કસરત તો નથી ને?
ના, બિલકુલ નહીં. મને લાગે છે એના ઘણા વ્યવહારુ ફાયદા છે. વ્યક્તિગત સ્તરે જુઓ, જો આપણે ખરેખર અનુભવીએ કે આપણે આ મોટા જાળાનો ભાગ છીએ, અલગ નથી,
તો એકલતા ઓછી લાગે.
હા, એકલતા, ડર, ચિંતા ઓછી થાય, જીવન સાથે એક જોડાણ લાગે.
અને પેલું અનિત્યતાનું શું? બધું બદલાય છે એ સ્વીકારવાથી શું ફાયદો?
જો આપણે સમજીએ કે કશું કાયમ નથી, તો આપણે સફળતા, નિષ્ફળતા, સુખ દુઃખ, સંબંધો એ બધા સાથે વધુ પડતા ચોંટી નથી રહેતા. માનસિક શાંતિ રદે, લવચિકતા વધે, અને તર્ક સાથે અંતસ્ફુરણાને પણ સાંભળીએ તો નિર્ણયો વધુ સારા લઈ શકીએ.
અને સમાજ કે કામકાજના સ્તરે
સિસ્ટમ્સ થિંકિંગ વિકસે, એટલે કે સમસ્યાઓને મોટા ચિત્રમાં એના બધા જોડાણો સાથે જોવી. ધંધામાં માત્ર નફો નહીં, પણ કર્મચારી, સમાજ, પર્યાવરણ પર શું અસર થાય છે એ પણ વિચારવું.
સ્વાસ્થ્ય માટે પણ આ દૃષ્ટિકોણ ઉપયોગી છે.
હા, સમગ્રતાવાદી સ્વાસ્થ્ય. મન, શરીર, આત્મા જોડાયેલા છે. માઇન્ડફુલનેસ, મેડિટેશનનું મહત્ત્વ સમજાય અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી વધે, કારણ કે આપણે પ્રકૃતિથી અલગ નથી, એનો જ ભાગ છીએ.
અને કદાચ વૈશ્વિક સ્તરે પણ પેલી આપણે વી તેઓ વાળી માનસિકતા
એ નબળી પડે. જો મૂળભૂત રીતે બધું એક જ હોય તો રાષ્ટ્ર, ધર્મ, જાતિના ભેદભાવ કેટલા પોકળ લાગે. આ એકતાનો વિચાર વૈશ્વિક શાંતિ અને સહકાર માટે ખૂબ જરૂરી છે.
ખરેખર આખી ચર્ચા આંખ ઉગાડનારી રહી. મારા માટે તો સૌથી મોટો વાહ પળ એ હતો કે કેવી રીતે આધુનિક વિજ્ઞાન હજારો વર્ષ જૂની પૂર્વની અંતરદૃષ્ટિઓને સમર્થન આપી રહ્યું છે. જાણે બે મોટા પ્રવાહો મળી રહ્યા હોય. અને પેલું શિવના નૃત્યનું રૂપક, એ તો બસ મનમાં વસી ગયું.
મારા માટે આ પુસ્તકનો સૌથી મોટો ફાળો એ છે કે એ આપણને ટુકડાઓમાં વિચારવાની આપણી ટેવને પડકારે છે. સિસ્ટમ્સ થિંકિંગ, સમગ્રતામાં જોવાની દ્રષ્ટિ, એની આજે ખરેખર જરૂર છે. અને પેલી વાત કે નિરીક્ષક પોતે જ નિરીક્ષણનો ભાગ છે, આ જીવનના દરેક પાસાને લાગુ પડે છે, આપણી જવાબદારી વધારે છે.
તો અંતે સાર એ જ છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે જે દિવાલ ઊભી કરાઈ છે એ કદાચ આપણી સમજની મર્યાદા છે. ધ તાઉ ઓફ ફિઝિક્સ આપણને એક વિશાળ સંકલિત દ્રષ્ટિકોણ અપનાવવા કહે છે.
હા, જાગરૂક અને અંતઃસ્ફુરણા, બુદ્ધિ અને હૃદય બંને સાથે મળીને આપણને વાસ્તવિકતાની વધુ ઊંડી અને સાચી સમજ તરફ લઈ જાય.
અને એ સમજ કદાચ આપણને વધુ સારા માણસ બનાવવામાં મદદ કરે.
અને આ પૃથ્વીના વધુ જવાબદાર રહેવાસી.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.